ક્રમાંક 411. અનંત કાળથી જીવ ભ્રાંતિને લીધે પરના કાર્ય કરવા મથે છે, પણ પર પદાર્થના કાર્ય તે બિલકુલ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. જીવના કર્તા, ક્રિયા, કર્મ જીવમાં છે, પૂદગલના પૂદગલમાં છે. વર્ણ, ગંધ, રસ સ્પર્શાદિ રૂપે પૂદગલ પરિણમે છે, જીવ તેમને ફેરવી શકતો નથી. ચેતનના ભાવરૂપે ચેતન પરિણમે છે, જડ પદાર્થો તેમાં કંઈ કરી શકતા નથી. તું જ્ઞાયક સ્વભાવી છે. પૌદ્ગલિક શરીર, વાણી, મનથી તો તું જુદો જ છે, પણ શુભાશુભ ભાવો પણ તારો સ્વભાવ નથી. અજ્ઞાનને લીધે તે પરમા તેમજ વિભાવમાં એકત્વ બુદ્ધિ કરી છે. તે એકત્વ બુદ્ધિ છોડી તું જ્ઞાતા થઈ જા. શુદ્ધ આત્મદ્રવ્યની યથાર્થ પ્રતીતિ કરીને, શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરીને તું જ્ઞાયક પરિણતિ પ્રગટાવ, કે જેથી મુક્તિના પ્રયાણ ચાલુ થશે. ક્રમાંક 412. મરણ તો આવવાનું જ છે, જ્યારે બધું છૂટી જશે. બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે, તો બહારના બધાય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એક સાથે છૂટતા તને કેટલું દુઃખ થશે. મરણની વેદના પણ કેટલી હશે. મને કોઈ બચાવો એમ તારું હૃદય પોકારતું હશે, પણ શું તને કોઈ બચાવી શકશે? તું ભલે ધનના ઢગલા કરે, વૈદ્ય ડાક્ટરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઉભેલા સગા સંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તો પણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે? જો તે શાશ્વત સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની પ્રતીતિ અનુભૂતિ કરી આત્મ આરાધના કરી હશે, આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન કર. માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તું પુરુષાર્થ ઉપાડ, કે જેથી અબ હમ અમર ભયે ન મરેંગે એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહત્યાગ કરી શકે. જીવનમાં એક શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. ક્રમાંક 413. સર્વજ્ઞ ભગવાન પરિપૂર્ણ જ્ઞાનરૂપે પરિણમી ગયા છે. તેઓ પોતાને પૂર્ણપણે પોતાના સર્વગુણોના ભૂત, વર્તમાન, ભાવિ પર્યાયોના અવિભાગ પ્રતિચ્છેદો સહિત પ્રત્યક્ષ જાણે છે. સાથે સાથે તેઓ સ્વક્ષેત્રમાં રહીને પર સમીપ ગયા વિના, પર સન્મુખ થયા વિના, નિરાળા રહીને લોકાલોકના સર્વ પદાર્થોને અતિન્દ્રિયપણે પ્રત્યક્ષ જાણે છે. પરને જાણવા માટે તેઓ પર સન્મુખ થતા નથી. પર સન્મુખ થવાથી તો જ્ઞાન દબાઈ જાય છે, રોકાઈ જાય છે, ખીલતું નથી. પૂર્ણરૂપે પરિણમી ગયેલું જ્ઞાન કોઈને જાણ્યા વિના રહેતું નથી. તે જ્ઞાન સ્વચૈતન્ય ક્ષેત્રમાં રહ્યા રહ્યા ત્રણેય કાળના તેમજ લોકાલોકના બધા સ્વપર જ્ઞેયો જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય તેમ સમસ્ત સ્વપરને એક સમયમાં સહજપણે પ્રત્યક્ષ જાણે છે. જે વીતી ગયું છે તે બધાને પણ પૂરું જાણે છે. જે હવે પછી થવાનું છે તે બધાને પણ પૂરું જાણે છે. જ્ઞાન શક્તિ અદ્ભુત છે. ક્રમાંક 414. કોઈ પોતે ચક્રવર્તી રાજા હોવા છતાં, પોતાની પાસે રુદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં બહાર ભીખ માંગે તેમ તું પોતે ત્રણ લોકનો નાથ હોવા છતાં, તારી પાસે અનંત ગુણરૂપ રુદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં પર પદાર્થ મને કંઈક જ્ઞાન દેજો, મને સુખ દેજો એમ ભીખ માંગ્યા કરે છે. મને ધનમાંથી સુખ મળજો, મને શરીરમાંથી સુખ મળજો, મને શુભ કાર્યોમાંથી સુખ મળજો, મને શુભ પરિણામમાંથી સુખ મળજો એમ તું ભીખ માંગ્યા કરે છે, પણ બહારથી કંઈ મળતું નથી. ઊંડાણથી જ્ઞાયકપણાનો અભ્યાસ કરવામાં આવે તો અંદરથી જ બધું મળે છે. જેમ ભોંયરામાં જઈ યોગ્ય ચાવી વડે પટારાનું તાળું ખોલવામાં આવે તો નિધાન મળે અને દારિદ્ર ફીટે, તેમ ઊંડાણમાં જઈ જ્ઞાયકના અભ્યાસરૂપ ચાવીથી ભ્રાંતિરૂપ તાળું ખોલી નાખવામાં આવે તો અનંત ગુણરૂપ નિધાન પ્રાપ્ત થાય અને માંગણ વૃત્તિ મટે. ક્રમાંક 415. મુનિરાજ કહે છે, અમારો આત્મા તો અનંત ગુણથી ભરેલો, અનંત અમૃત રસથી ભરેલો અક્ષય ઘડો છે. તે ઘડામાંથી પાતળી ધારે અલ્પ અમૃત પીવાય એવા સ્વસંવેદનથી અમને સંતોષ થતો નથી. અમારે તો પ્રત્યેક સમયે પૂરું અમૃત પીવાય એવી પૂર્ણદશા જોઈએ છે. એ પૂર્ણદશામાં સાદી અનંતકાળ પર્યંત સમયે સમયે પૂરું અમૃત પીવાય છે અને ઘડો પણ સદાય પૂરેપૂરો ભરેલો રહે છે. ચમત્કારિક પૂર્ણ શક્તિવાળું શાશ્વત દ્રવ્ય અને પ્રત્યેક સમયે એવી જ પૂર્ણ વ્યક્તિવાળું પરિણમન, આવી ઉત્કૃષ્ટ નિર્મળ દશાની અમે ભાવના ભાવીએ છીએ. આવી ભાવના વખતે પણ મુનિરાજની દ્રષ્ટિ તો સદા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર જ છે. ક્રમાંક 416. ભવભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભાવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. ભવના અભાવના પ્રયત્ન માટે આ ભાવ છે. ભવભ્રમણ કેટલા દુઃખોથી ભરેલું છે તેનો ગંભીરતાથી વિચાર તો કર. નરકના ભયંકર દુઃખોમાં એક ક્ષણ જવી પણ વસમી પડે ત્યાં સાગરોપમ કાળના આયુષ્ય કેમ પૂરા થયા હશે? નરકના દુઃખ સાંભળ્યા જાય એવા નથી. પગમાં કાંટો વાગે તેટલું દુઃખ પણ તું સહન કરી શકતો નથી. તો પછી જેના ગર્ભમાં તેનાથી અનંતાનંત ગુણા દુઃખ પડ્યા છે એવા મિથ્યાત્વને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો નથી? ગફલતમાં કેમ રહે છે? આવો ઉત્તમ યોગ ફરીને ક્યારે મળશે? તું મિથ્યાત્વ છોડવાને મરણીયો પ્રયત્ન કર. એટલે કે શાતા અશાતાથી ભિન્ન તેમજ આકુળતામય શુભાશુભ ભાવોથી પણ ભિન્ન એવા નિરાકુળ જ્ઞાયક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એ જ આ ભાવમાં કરવા જેવું છે. ક્રમાંક 417. સમ્યક દર્શન થયા પછી આત્મસ્થિરતા વધતા વધતા વારંવાર સ્વરૂપલીનતા થયા કરે એવી દશા થાય ત્યારે મુનિપણું આવે છે. મુનિને સ્વરૂપ તરફ ઢળતી શુદ્ધિ એવી વધી ગઈ હોય છે કે તેઓ ઘડીએ ઘડીએ આત્માની અંદરમાં પ્રવેશી જાય છે. પૂર્ણ વિતરાગતાના અભાવને લીધે જ્યારે બહાર આવે છે ત્યારે વિકલ્પો તો ઉઠે છે, પણ તે ગૃહસ્થ દશાને યોગ્ય હોતા નથી. માત્ર સ્વાધ્યાય, ધ્યાન, વ્રત, સંયમ, તપ, ભક્તિ ઇત્યાદિ સંબંધી મુનિ યોગ્ય શુભ વિકલ્પો જ હોય છે અને તે પણ હઠરહિત હોય છે. મુનિરાજને બહારનું કાંઈ જોઈતું નથી. બહારમાં એક શરીર માત્રનો સંબંધ છે, તેના પ્રત્યે પણ પરમ ઉપેક્ષા છે. ઘણી નિસ્પૃહ દશા છે. આત્માની જ લગ્ની લાગી છે. ચૈતન્યનગરમાં જ વાસ છે. હું ને મારા આત્માના અનંત ગુણો, તે જ મારા ચૈતન્યનગરની વસ્તી છે. તેનું જ મારે કામ છે, બીજાનું મારે શું કામ છે? એમ એક આત્માની જ ધૂન છે. વિશ્વની વાર્તાથી ઉદાસ છે. બસ એક આત્મામય જ જીવન થઈ ગયું છે. જાણે હાલતા ચાલતા સિદ્ધ, જેમ પિતાનો અણસાર પુત્રમાં દેખાય તેમ જીન ભગવાનનો અણસાર મુનિરાજમાં દેખાય છે. મુનિ છઠ્ઠે સાતમે ગુણસ્થાને રહે તેટલો કાળ કાંઈ આત્મશુદ્ધિની દશામાં આગળ વધ્યા વિના ત્યાં ને ત્યાં ઊભા નથી રહેતા, આગળ વધતા જાય છે. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી શુદ્ધિ વધારતા જ જાય છે. આ મુનિની અંતઃસાધના છે. જગતના જીવો મુનિની અંદરની સાધના દેખતા નથી. સાધના કંઈ બહારથી જોવાની ચીજ નથી, અંતરની દશા છે. મુનિ દશા આશ્ચર્યકારક છે, વંદ્ય છે. ક્રમાંક 418. સિદ્ધ ભગવાનને અવ્યા બાદ અનંત સુખ પ્રગટ્યું તે પ્રગટ્યું, તેનો કદી નાશ થતો નથી. જેને દુઃખના બીજડા જ બળી ગયા છે તે કદી સુખ છોડીને દુઃખમાં ક્યાંથી આવે? એકવાર જેવો ક્ષાયિક સમ્યક દર્શન પામીને છૂટા પરિણમે છે તેઓ પણ કદી ભેગા થતા નથી, તો પછી જે સિદ્ધપણે પરિણમ્યા તે અસિદ્ધપણે ક્યાંથી પરિણમે? સિદ્ધત્વ પરિણમન પ્રવાહ રૂપે સાદી અનંત છે. સિદ્ધ ભગવાન સાદી અનંતકાળ પ્રતિ સમય પૂર્ણરૂપે પરિણમ્યા કરે છે. જો કે સિદ્ધ ભગવાનને જ્ઞાન આનંદાદિ સર્વગુણરત્નોમાં ચમક ઉઠ્યા જ કરે છે, ઉત્પાદ વ્યય થયા જ કરે છે, તો પણ તે સર્વગુણો પરિણમનમાં પણ સદા તેવાને તેવા જ પરિપૂર્ણ રહે છે. સ્વભાવ અદ્ભુત છે. ક્રમાંક 419. પ્રશ્ન. અનંતકાળના દુખિયારા અમે, અમારું આ દુઃખ કેમ મટે? ઉત્તર. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. વિભાવથી જુદો હું જ્ઞાયક છું. એ રસ્તે જવાથી દુઃખ ટળશે અને સુખની ઘડી આવશે. જ્ઞાયકની પ્રતીતિ થાય અને વિભાવથી રુચિ છૂટે એવા પ્રયત્નની પાછળ વિકલ્પ તૂટશે અને સુખની ઘડી આવશે. હું જ્ઞાયક છું એમ ભલે પહેલાં ઉપલકપણે કર, પછી ઊંડાણથી કર, પણ ગમે તેમ કરીને એ રસ્તે જા. શુભાશુભ ભાવથી જુદા જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ દ્રઢ કરવી, જ્ઞાયકને ઊંડાણથી પ્રાપ્ત કરવો, તે જ સાદી અનંત સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આત્મા સુખનું ધામ છે, તેમાંથી સુખ મળશે. ક્રમાંક 420. પ્રશ્ન. જિજ્ઞાસુને 24 કલાક આત્માના વિચાર ચાલે? ઉત્તર. વિચારો 24 કલાક ન ચાલે, પણ આત્માની ખટક, લગ્નિ, રુચિ, ધગશ રહ્યા કરે. મારે આત્માનું કરવું છે, મારે આત્માને ઓળખવો છે એમ લક્ષ આત્મા તરફ વારંવાર વળ્યા કરે. ક્રમાંક 421. પ્રશ્ન. મુમુક્ષુએ શાસ્ત્રનો અભ્યાસ વિશેષ રાખવો કે ચિંતનમાં સમય વિશેષ ગાળવો? ઉત્તર. સામાન્ય અપેક્ષાએ તો શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય, ચિંતન શાસ્ત્રાભ્યાસ પૂર્વક હોય. વિશેષ અપેક્ષાએ પોતાની પરિણતિ જેમાં ટકતી હોય અને પોતાને જેનાથી વિશેષ લાભ થતો જણાય તે કરવું. જો શાસ્ત્રાભ્યાસ કરતા પોતાને નિર્ણય દ્રઢ થતો હોય, વિશેષ લાભ થતો હોય, તો એવો પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો, અને જો ચિંતનથી નિર્ણયમાં દ્રઢતા થતી હોય, વિશેષ લાભ થતો હોય, તો એવું પ્રયોજનભૂત ચિંતન વિશેષ કરવું. પોતાની પરિણતિને લાભ થાય તેમ કરવું. પોતાની ચૈતન્ય પરિણતિ આત્માને ઓળખે એ જ ધ્યેય હોવું જોઈએ. તે ધ્યેયની સિદ્ધિ અર્થે દરેક મુમુક્ષુએ આમ જ કરવું જોઈએ એવો નિયમ ન હોય. ક્રમાંક 422. પ્રશ્ન. વિકલ્પ અમારો પીછો નથી છોડતા. ઉત્તર. વિકલ્પ તને વળગ્યા નથી, તું વિકલ્પને વળગ્યો છે, તું ખસી જાણે. વિકલ્પમાં જરા પણ સુખ અને શાંતિ નથી, અંદરમાં પૂર્ણ સુખ અને સમાધાન છે. પહેલાં આત્મ સ્વભાવની પ્રતીતિ થાય, ભેદ જ્ઞાન થાય, પછી વિકલ્પ તૂટે અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ થાય. ક્રમાંક 423. પ્રશ્ન: સર્વગુણાંશ તે સમ્યક્ત્વ કયું છે? તો શું નિર્વિકલ્પ સમ્યક દર્શન થતાં આત્માના બધા ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન વેદનમાં આવે? ઉત્તર: નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ ગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાં આત્માના બધા ગુણોનું યથાસંભવ આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે. આત્મા અખંડ છે, બધા ગુણો આત્માના જ છે, તેથી એક ગુણની પર્યાય વેદાય તેની સાથે સાથે બધા ગુણોની પર્યાયો અવશ્ય વેદનમાં આવે છે. ભલે બધા ગુણોના નામ ન આવડે અને બધા ગુણોની સંજ્ઞા ભાષામાં હોય પણ નહીં, તો પણ તેમનું સંવેદન તો થાય છે જ. સ્વાનુભૂતિ કાળે અનંત ગુણસાગર આત્મા પોતાના આનંદાદી ગુણોની ચમત્કારિક સ્વાભાવિક પર્યાયોમાં રમતો પ્રગટ થાય છે. તે નિર્વિકલ્પ દશા અદ્ભુત છે, વચનાતીત છે. તે દશા પ્રગટતા આખું જીવન પલટો ખાય છે. ક્રમાંક 424. પ્રશ્ન: આત્મદ્રવ્યનો ઘણો ભાગ શુદ્ધ રહીને માત્ર થોડા ભાગમાં જ અશુદ્ધતા આવી છે ને? ઉત્તર: નિશ્ચયથી અશુદ્ધતા દ્રવ્યના થોડા ભાગમાં પણ આવી નથી, તે તો ઉપર ઉપર જ તરે છે. ખરેખર જો દ્રવ્યના થોડા પણ ભાગમાં અશુદ્ધતા આવે, અર્થાત દ્રવ્યનો થોડો પણ ભાગ અશુદ્ધ થાય, તો અશુદ્ધતા કદી નીકળે જ નહીં, સદાકાળ રહે. બદ્ધ સ્પૃષ્ટત્વ આદિ ભાવો દ્રવ્યના ઉપર તરે છે, પણ તેમાં ખરેખર સ્થાન પામતા નથી. શક્તિ તો શુદ્ધ જ છે, વ્યક્તિમાં અશુદ્ધતા આવી છે. ક્રમાંક 425. પ્રશ્ન: જિજ્ઞાસુ જીવ તત્વને યથાર્થ ધારવા છતાં કેવા પ્રકારે અટકી જાય છે? ઉત્તર: તત્વને ધારવા છતાં જગતના કોઈક પદાર્થોમાં ઊંડે ઊંડે સુખની કલ્પના રહી જાય અથવા શુભ પરિણામમાં આશ્રય બુદ્ધિ રહી જાય ઇત્યાદિ પ્રકારે તે જીવ અટકી જાય છે. બાકી જે ખાસ જિજ્ઞાસુ આત્માર્થી હોય અને જેને ખાસ પ્રકારની પાત્રતા પ્રગટી હોય તે તો ક્યાંય અટકતો જ નથી. અને તે જીવને જ્ઞાનની કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે પણ સ્વભાવની લગ્નીના બળે નીકળી જાય છે. અંતરની ખાસ પ્રકારની પાત્રતાવાળો જીવ ક્યાંય અટક્યા વિના પોતાના આત્માને પ્રાપ્ત કરી લે છે. ક્રમાંક 426. પ્રશ્ન: મુમુક્ષુએ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે શું કરવું? ઉત્તર: અનાદિકાળથી આત્માએ પોતાનું સ્વરૂપ છોડ્યું નથી, પણ ભ્રાંતિને લીધે છોડી દીધું છે, એમ તેને ભાસ્યું છે. અનાદિકાળથી દ્રવ્ય તો શુદ્ધતાથી ભરેલું છે, જ્ઞાયક સ્વરૂપ જ છે, આનંદ સ્વરૂપ જ છે, અનંત ચમત્કારિક શક્તિ તેમાં ભરેલી છે. આવા જ્ઞાયક આત્માને બધાથી જુદો, પરદ્રવ્યથી જુદો, પરભાવોથી જુદો જાણવાનો પ્રયત્ન કરવો, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, જ્ઞાયક આત્માને ઓળખવો, જ્ઞાયક સ્વરૂપ છું એવો અભ્યાસ કરવો, તેની પ્રતીતિ કરવી, પ્રતીતિ કરી તેમાં ઠરી જતાં અનંત ચમત્કારિક શક્તિ તેમાં છે તે પ્રગટ અનુભવમાં આવે છે. ક્રમાંક 427. પ્રશ્ન: મુમુક્ષુ જીવ પ્રથમ શું કરે? ઉત્તર: પ્રથમ દ્રવ્ય ગુણ પર્યાય બધાને ઓળખે, ચૈતન્ય દ્રવ્યના સામાન્ય સ્વભાવને ઓળખીને તેના ઉપર દ્રષ્ટિ કરીને તેનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્ય તેમાં ઠરી જાય તો તેમાં વિભૂતિ છે તે પ્રગટ થાય છે. ચૈતન્યના અસલી સ્વભાવની લગ્ની લાગે તો પ્રતીતિ થાય, તેમાં ઠરે તો તેનો અનુભવ થાય છે. પહેલામાં પહેલાં ચૈતન્ય દ્રવ્યને ઓળખવું, ચૈતન્યમાં જ વિશ્વાસ કરવો અને પછી ચૈતન્યમાં જ ઠરવું તો ચૈતન્ય પ્રગટે, તેની શક્તિ પ્રગટે. પ્રગટ કરવામાં પોતાની તૈયારી જોઈએ, એટલે કે ઉગ્ર પુરુષાર્થ વારંવાર કરે, જ્ઞાયકનો જ અભ્યાસ, જ્ઞાયકનું જ મંથન, તેનું જ ચિંતવન કરે તો પ્રગટ થાય. પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે, ચારે પડખેથી સ્પષ્ટ કર્યું છે. ક્રમાંક 428. પ્રશ્ન: આત્માની વિભૂતિને ઉપમા આપી સમજાવો. ઉત્તર: ચૈતન્ય તત્વમાં વિભૂતિ ભરી છે, કોઈ ઉપમા તેને લાગુ પડતી નથી. ચૈતન્યમાં જે વિભૂતિ ભરી છે તે અનુભવમાં આવે છે, ઉપમા શી અપાય? ક્રમાંક 429. પ્રશ્ન: પ્રથમ આત્માનુભવ થતાં પહેલાં છેલ્લો વિકલ્પ કેવો હોય? ઉત્તર: છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. ભેદ જ્ઞાનપૂર્વક શુદ્ધાત્મ તત્વની સન્મુખતાનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્ય તત્વની પ્રાપ્તિ થાય છે. જ્યાં જ્ઞાયક તરફ પરિણતિ ઢળી રહી હોય છે ત્યાં કયો વિકલ્પ છેલ્લો હોય, અર્થાત છેલ્લે અમુક જ વિકલ્પ હોય, એવો વિકલ્પ સંબંધી કોઈ નિયમ નથી. જ્ઞાયક ધારાની ઉગ્રતા તીક્ષ્ણતા થાય ત્યાં વિકલ્પ કયો, તેનો સંબંધ નથી. ભેદ જ્ઞાનની ઉગ્રતા તેની લગ્ની તેની જ તીવ્રતા હોય, શબ્દથી વર્ણન ન થઈ શકે. અભ્યાસ કરે, ઊંડાણમાં જાય, તેના તળમાં જઈને ઓળખે, તળમાં જઈને ઠરે તો પ્રાપ્ત થાય, જ્ઞાયક પ્રગટ થાય. ક્રમાંક 430. પ્રશ્ન: નિર્વિકલ્પ દશા થતાં વેદન શાનું હોય, દ્રવ્યનું કે પર્યાયનું? ઉત્તર: દ્રષ્ટિ તો ધ્રુવ સ્વભાવની જ હોય છે, વેદાય છે આનંદાદિ પર્યાય. સ્વભાવે દ્રવ્ય તો અનાદિ અનંત છે, જે ફરતું નથી, બદલતું નથી. તેના ઉપર દ્રષ્ટિ કરવાથી, તેનું ધ્યાન કરવાથી પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય છે. ક્રમાંક 431. પ્રશ્ન: નિર્વિકલ્પ અનુભૂતિ વખતે આનંદ કેવો થાય? ઉત્તર: તે આનંદનો કોઈ જગતના વિભાવના આનંદ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે મેળ નથી. જેને અનુભવમાં આવે છે તે જાણે છે, તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી, એવો અચિંત્ય અદ્ભુત તેનો મહિમા છે. ક્રમાંક 432. પ્રશ્ન: આજે વીર નિર્વાણ દિન પ્રસંગે કૃપા કરી બે શબ્દ કહો. ઉત્તર: શ્રી મહાવીર તીર્થાધિનાથ આત્માના પૂર્ણ અલૌકિક આનંદમાં અને કેવળ જ્ઞાનમાં પરિણમતા હતા. આજે તેમણે સિદ્ધ દશા પ્રાપ્ત કરી. ચૈતન્ય શરીરી ભગવાન આજે પૂર્ણ અકંપ થઈને અયોગી પદને પામ્યા. ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો, પોતે પૂર્ણ ચિદ્રૂપ થઈ ચૈતન્ય બિંબ રૂપે સિદ્ધાલયમાં બિરાજી ગયા. હવે સદાય સમાધિ સુખાદિ અનંત ગુણોમાં પરિણમ્યા કરશે. આજે ભરતક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા, તીર્થંકર ભગવાનનો વિયોગ થયો, વીરપ્રભુના આજે વિરહ પડ્યા. ઇન્દ્રોએ ઉપરથી ઉતરીને આજે નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. દેવોએ ઉજવેલો તે નિર્વાણ કલ્યાણક મહોત્સવ કેવો દિવ્ય હશે! તેને અનુસરીને હજુ પણ લોકો દર વર્ષે દિવાળી દિને દીપમાળા પ્રગટાવીને દીપોત્સવી મહોત્સવ ઉજવે છે. આજે વીરપ્રભુ મોક્ષ પધાર્યા, ગણધરદેવ શ્રી ગૌતમ સ્વામી તરત જ અંતરમાં ઊંડા ઉતરી ગયા અને વિતરાગ દશા પ્રાપ્ત કરી કેવળ જ્ઞાનને પામ્યા. આત્માના સ્વક્ષેત્રમાં રહીને લોકાલોકને જાણનારું આશ્ચર્યકારક સ્વપર પ્રકાશક પ્રત્યક્ષ જ્ઞાન તેમને પ્રગટ થયું. આત્માના અસંખ્ય પ્રદેશોમાં આનંદાદિ અનંત ગુણોની અનંત પૂર્ણ પર્યાયો પ્રકાશી નીકળી। અત્યારે આ પંચમ કાળે ભરત ક્ષેત્રમાં તીર્થંકર ભગવાનના વિરહ છે। કેવળ જ્ઞાની પણ નથી, મહાવિદેહ ક્ષેત્રમાં કદી તીર્થંકરનો વિરહ પડતો નથી, સદાય ધર્મકાળ વર્તે છે। આજે પણ ત્યાં ભિન્ન ભિન્ન વિભાગમાં એક એક તીર્થંકર થઈને 20 તીર્થંકર વિદ્યમાન છે। હાલમાં વિદેહ ક્ષેત્રના પુષ્કલાવતી વિજયમાં શ્રી સિમંદરનાથ વિચરી રહ્યા છે અને સમવસરણમાં બિરાજી દિવ્ય ધ્વનિના ધોધ વરસાવી રહ્યા છે। એ રીતે અન્ય વિભાગોમાં અન્ય તીર્થંકર ભગવંતો વિચરી રહ્યા છે। જો કે વીર ભગવાન નિર્વાણ પધાર્યા છે, તો પણ આ પંચમ કાળમાં આ ભરત ક્ષેત્રે વીર ભગવાનનું શાસન પ્રવર્તી રહ્યું છે, તેમનો ઉપકાર વર્તી રહ્યો છે। વીર પ્રભુના શાસનમાં અનેક સમર્થ આચાર્ય ભગવંતો થયા, જેમણે વીર ભગવાનની વાણીના રહસ્યને વિધ પ્રકારે શાસ્ત્રોમાં ભરી દીધા છે। શ્રી કુંદકુંદાદિ સમર્થ આચાર્ય ભગવંતોએ દિવ્ય ધ્વનિના ઊંડા રહસ્યોથી ભરપૂર પરમાગમો રચી મુક્તિનો માર્ગ અદ્ભુત રીતે પ્રકાશ્યો છે। હાલમાં શ્રી કહન ગુરુદેવ શાસ્ત્રોના સૂક્ષ્મ રહસ્યો ખોલીને મુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે। તેઓ શ્રીએ પોતાના સાતિશય જ્ઞાન અને વાણી દ્વારા તત્વ પ્રકાશી ભારતને જાગૃત કર્યું છે। ગુરુદેવનો અમાપ ઉપકાર છે। આ કાળે આવા માર્ગ સમજાવનાર ગુરુદેવ મળ્યા તે અહોભાગ્ય છે। સાતિશય ગુણ રત્નોથી ભરપૂર ગુરુદેવનો મહિમા અને તેમના ચરણકમળની ભક્તિ અહોનિશ અંતરમાં રહો। પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના અંતેવાસી બાલ બ્રહ્મચારી શ્રી ચંદુભાઈ જોબાળિયાને પૂજ્ય બહેન શ્રી ચંપાબેન પ્રત્યે અત્યંત ભક્તિભાવ હતો। તેઓ પોતાના શાસ્ત્ર વાંચનમાં પ્રસંગોપાત પૂજ્ય બહેન શ્રીની આ પ્રમાણે મહિમા કરતા।
વિશિષ્ટ ઉપકાર છે, એમનો ઉપકાર છે કે કહન ગુરુનો જે અનેક વિધ ઉપકાર છે એ ઉપકારને પ્રકાશિત કરનાર છે। એનું નામ શું છે? બેનશ્રીનો જ્ઞાન વૈભવ। તો જ્ઞાન વૈભવ જે દ્વિઅર્થક છે, એમાં બે અર્થ રહેલા છે। ખરેખર બેનશ્રીનો જ્ઞાન વૈભવ શું છે? એ સાધનાને સાનુભૂતિ જે છે, પ્રગટી છે, આત્માનુભૂતિ, એ તો મોક્ષનો માર્ગ છે, એ તો એમનો અંતરંગ વૈભવ છે। બાહ્ય વૈભવ તો ગુરુદેવનો અંતરંગ વૈભવ શું હતો? એ સહાનુભૂતિ, અંતરંગ વૈભવ હતો, અને બાહ્ય વૈભવ એમનો મનોયોગ ને વચન યોગ હતા, કે જેમના વચન યોગથી સાતિશય વાણીથી એ સુમુક્ષણ સત્વને ઝળકાવી દીધો। સર બેનશ્રીમાં એ વિશેષતા તો હતી જ, પણ ગુરુદેવની અનુપસ્થિતિમાં બધા ખુલાસા કરવાની જવાબદારી માતાજીને આવી, અને માતાજી એવા અદભુત ખુલાસા કર્યા છે। તો એ પણ એમનો મનોયોગ ને વચન યોગ છે, પણ એ ઉપરાંત એમને આ એક વૃદ્ધિ છે, જાતિ સ્મરણ, જાતિ સ્મૃતિ, જાતિ અને જન્મ, પૂર્વ જન્મનું સ્મરણ, જન્મનું સ્મરણ, એને જાતિ સ્મૃતિ કહેવામાં આવે છે। ખરેખર મહિમા તો જે છે જ્ઞાન વૈભવ અને અંદર એમની સાધના અને શુદ્ધિની જે અંદર છે એનો જ મહિમા છે, પણ એની સાથે સાથે આ જે જાતિ સ્મરણનો વૈભવનો આપણે મહિમા કરી શા માટે? મોરલી આપણા તારણહાર અને તીર્થંકરનું દ્રવ્ય પ્રકાશિત કર્યું છે, સિમંદર ભગવાનના મુખથી નીકળેલો કે આરા કુમાર પરક્ષેત્રમાં ભવિષ્યમાં જાય છે, ભરત જન્મ લઈને એ કુંદકુંદ આચાર્યનો માર્ગ અનુસાર પ્રવર્તશે, પ્રવર્તાવશે, અને આ જ રાજકુમાર ભવિષ્યમાં તાત્કાલિક ખંડના વિદેહ ક્ષેત્રમાં સૂર્યકૃતિ નામના તીર્થંકર થશે। કોની વાણી છે? સિમંદર ભગવાનની વાણી છે। એ બધું મળ્યું છે માતાજીના જ્ઞાન વૈભવમાંથી મળ્યું છે।